તારીખ 24/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 319-321 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89 મૂળ કેસેટમાં બી સાઈડમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ છે.
અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. વર્તમાનમાં સંસારી જીવની સુસ્થિતિ જેનું વર્ણન કર્યું છે, આ જીવની હૈયાતી અનંત ભૂતકાળથી છે. કોઈ પણ કાળે પોતાના મૂળ સ્વરૂપની સંભાળ જીવે લીધી નથી, અથવા મૂળ સ્વરૂપે પોતે કેવો છે એની એને ખબર જ નથી. એને અહીંયા વિસ્મરણ કહે છે. અનંતકાળથી પોતે પોતાના મૂળ સ્વરૂપે કેવો છે એની જીવને ખબર નથી, અને અનેક પ્રકારના ઉદયિક ભાવો એ એટલા સામાન્ય થઈ પડ્યા છે કે સહજપણે તે ભાવમાં જીવ પરણમી જાય છે. અન્ય ભાવ એટલે સ્વરૂપ સિવાયનો, સ્વરૂપભૂત સ્વરૂપાકાર ભાવ નહીં, સ્વરૂપથી વિરુદ્ધ કોઈ પણ કલ્પનાએ એટલે ઉદયજનિત પર્યાય જે કાંઈ છે એવો જ હું, આખે આખો એવો જ છું, સદાય એવો જ છું, એવો જે અન્ય ભાવનો અર્થ એ લેવો. વિભાવ ભાવ તે અન્ય ભાવ છે, સ્વભાવ ભાવ તે અનન્ય ભાવ છે, પોતાનો ભાવ છે. સ્વરૂપનું વિસ્મરણ હોવાથી, સ્વરૂપની ખબર નહીં હોવાથી વિભાવ ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. સહજ માત્રમાં જીવ વિભાવ રૂપે પરિણમે છે. જોકે એનો ઊંધો પુરુષાર્થ એમાં છે, તો પણ પોતે ઊંધો પુરુષાર્થ સમયે કરી રહ્યો છે એની પણ એને ખબર નથી. એટલો સહજ થઈ ગયો છે વિભાવ ભાવ, સાધારણ થઈ ગયો છે એટલે સહજ થઈ ગયો છે. આપણે નથી કહેતા આ કામ કરવું એ તો અમારે સાધારણ વાત છે, ફલાણું કામ કરવું એ તો અમારા માટે બહુ સાધારણ વાત છે. એમ કે એક માણસ એમ કે ભાઈ અમારે 5-25 ડગલા ચાલવા એ તો સાધારણ વાત છે, 5-25 ડગલા તો ચાલીએ એમાં શું, એ તો સાધારણ વાત છે. એમ રાગાદી વિભાવ ભાવે પરિણમવું એટલે બહુ સાધારણ થઈ પડ્યું છે. એનું કારણ શું કે અનંત કાળથી એ અભ્યાસ છે એનો. તોય ક્રમે જાય છે, તોય વિભાવ ટળે છે, ક્રમે ટળે છે. હા, જે કોઈને જાજા નીકળે છે. પણ એ તો શું છે કે જીવની શક્તિ ઘણી છે, છતાં પણ જેટલો પુરુષાર્થ હોય તેટલું કામ થાય છે. નિયમથી ક્રમ તો પડે જ છે, અક્રમે કોઈ સિદ્ધો સમ્યક દર્શનના કાળે જ સિદ્ધપદને પામે એવું કદી કોઈના માટે બનતું નથી. અને એના માટે એમણે ઘણી વાતો લખી છે કે જેમ એક પથ્થર છે, આખો દિવસ તપેલો રહે, સાંજ પડી જાય ત્યારે એના ઉપર છાંયો આવે, તો પણ એકદમ તપેલો હોય છે. છાંયો છે ત્યારે કોઈ પ્રશ્ન કરે કે હવે છાયામાં રહેલો પથ્થર ઊનો કેમ છે, કે આખો દિવસ તપેલો રહ્યો છે એટલે ઠરતા એને સમય લાગશે. એમ વિભાવ ભાવ એટલો અભ્યાસિત થઈ ગયો છે, એટલો સહજ થઈ ગયો છે કે ક્રમે જતા ઘટતા મટતા એને સમય લાગે છે. Yeah. એટલે તો એમ કહ્યું કે શક્તિ છે જીવ માં અંતર્મૂર્તમાં સમ્યક દર્શન પામે તે ને તે જ ધ્યાનસ્થ અવસ્થામાં પોતે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ શકે. મુનિદશાની પહેલેથી અંગીકાર કરીને કશાય તો એટલા બધા પાતળા પડી ગયા હોય કે એ તો એને સમ્યક દર્શન પહેલા બધું પતાવી લીધું હોય. બાહ્ય ચારિત્રમાં આવવાનું તો હવે સમ્યક દર્શન થાય ને એના એ ધ્યાનસ્થ અવસ્થામાં છૂટે જ નહીં, બાર આવે જ નહીં, શ્રેણી માંડે તો પણ અંતર્મૂર્ત તો લાગે, એટલે ક્રમ તો પડે જ. પણ ઉત્કૃષ્ટ શક્તિ એવી છે કે અંતર્મૂર્તમાં પામે, અનુત્કૃષ્ટમાં એવું છે કે સમ્યક દર્શન પામ્યા પછી 15 ભાવ સુધી ભાવાંતર થાય છે વધુમાં વધુ. દસ ભાવ તો ભગવાન મહાવીર સ્વામીના પ્રસિદ્ધ છે. અનંત કાળમાં સાધક દશાનો અસંખ્ય સમયનો કાળ છે, જેટલા ભાવ થાય કોઈને એમાં અસંખ્ય સમયથી વધારે નથી, અનંત સમય કોઈને નથી. એટલે અનંત કાળના પ્રમાણ પાસે એ પ્રમાણ ઘણું અલ્પ છે એમ વાત છે ખરેખર તો. અને પોતાનું સ્વરૂપ કબજામાં આવ્યું દ્રષ્ટિ થતા પછી એ સંબંધીનો અસમાધાન નથી, પછી પોતાના પુરુષાર્થમાં જીવ ઉદ્યમવંત રહે છે, પુરુષાર્થવંત રહે છે અને યથા સમયે પૂર્ણ થઈ જાય છે. કોઈ વહેલો, કોઈ થોડો વહેલો, કોઈ થોડો મોડો, એ બહુ મહત્વ વગરની વાત છે, એનું કોઈ ખાસ મહત્વ નથી. અહીંયા તો મુમુક્ષુ માટે વાત લીધી છે કે વર્તમાન મુમુક્ષુની દશા જોવામાં આવે તો એને વિભાવ તો સહજ થઈ ગયો છે, સાધારણ થઈ ગયો છે. એનું કારણ એ છે કે અનંત કાળ થયા એને સ્વરૂપનું વિસ્મરણ છે. નિગોદમાંથી આવીને પામી જાય છે એમાં બુદ્ધિપૂર્વકનો અપરાધ બહુ નથી. જાણી જોઈને જીવ અપરાધ કરે છે એ જરા કાઢવો મુશ્કેલ પડે છે. જાણી જોઈને જીવ જે કરે છે અપરાધ, ત્યારે એ અપરાધનો જે કલંક છે એ ઘૂસાડવું એને થોડું કઠણ પડે છે. એમાં સમય જાય છે. ભગવાન મહાવીર સ્વામીનો ઇતિહાસ લઈએ તો અનંત કાળના એ આત્માનો ઇતિહાસ એક કોડાકોડી સાગરનો મળે છે. ઋષભદેવ ભગવાનના સ્વામી છે, મરીચી કુમાર તરીકે જૈનમાં ત્યારથી ઇતિહાસ મળે છે, એ પહેલા એમનો ઇતિહાસ નથી મળતો. ત્યાર પછી સિંહના ભાવમાં એટલે 10, 5, 9 ભાવ અગાઉ 10મા ભાવે જે એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ એક કોડાકોડી સાગરનો ગાળો છે. આખો ચોથો આરો પસાર કર્યો. ચતુર્થ આરાના પ્રારંભમાં મરીચી કુમાર હતા, અહીંયા 10મા ભાવમાં લગભગ છેલ્લા થોડા ભાવ રહ્યા એ ચતુર્થ આરાના થોડા કાળના રહ્યા. એમાં આ તો સાવ છેડે પોતે લગભગ 2 મહિના ને 40 દિવસ કે 20 દિવસ જેવું સમય રહ્યો છે ને પોતે નિર્વાણ પામ્યા છે. ચતુર્થારાના 2 મહિના ને 20 દિવસ બાકી છે, પછી પંચમારો બેસે છે. એટલા કાળમાં વચ્ચે જે બહુ મોટો ગાળો ગયો એમાં બુદ્ધિપૂર્વકનો અપરાધ ઘણો કર્યો છે અને વિશેષ કરીને સન્માર્ગનો વિરોધ કર્યો છે, એ બહુ મોટો અપરાધ કર્યો છે. અને એ અપરાધના ફળમાં અનેક વાર નરક ગતિને પ્રાપ્ત થયા છે. નરક ગતિમાંથી નીકળે ત્યારે હિંસક પ્રાણી થાય, હિંસા કરીને વળી પાછા નરક ગતિમાં જાય, ક્યારેક મનુષ્ય થાય તો પાછો સન્માર્ગનો વિરોધ આદરે આમ નામ એમને બહુ મોટો કાળ પસાર કર્યો છે. છેલ્લે પણ નારકીમાંથી આવ્યા છે, સિંહના ભાવમાં. પછી સમ્યક દર્શન થયા પછી બીજી કોઈ ગતિ નથી એમને. બુદ્ધિપૂર્વક નો જે અપરાધ છે એ કાઢવો મુશ્કેલ પડે છે. જાણી જોઈને કરેલો એ આગળ લખી જાય એટલી જાય ડાબા હાથ બાજુ ઉપર છે. ઈચ્છા એ કરીને જે દોષ કર્યો છે જાણીબુજીને એનું ફળ ઘણું કઠણ છે, એમ કરીને એનું ફળ ઘણું કઠણ છે. ફળ કઠણ છે ત્યાંથી નીકળવું મુશ્કેલ પડે છે. રસ ઘણો દે છે ને, અહીંયા તો એમ કહેવું છે કે અનંત કાળથી સ્વરૂપનું વિસ્મરણ હોવા છતાં પણ અશક્ય નથી એ વિભાવનો નાશ કરવો, અભાવ કરવો એ કોઈ અશક્ય નથી. હા, મુમુક્ષુ જીવ માટે એને શું કરવું યોગ્ય છે કે દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવનું સાધારણપણું ટળી શકે છે, ટળે છે. પણ મુમુક્ષુએ દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહીને બોધ ભૂમિકાનું સેવન કરવું જોઈએ. આ અમને સલાહ આપી છે, માર્ગદર્શન આપ્યું છે કે પોતાને પોતાના અનુભવથી એમ લાગે કે વિભાવ તો સહજ થઈ પડ્યો છે અને અવારનવાર તીવ્ર વિભાવ પણ થઈ આવે છે, સામાન્ય વિભાવ તો મટતો જ નથી, ચાલુ ને ચાલુ રહે છે, ઘણો સાધારણ થઈ પડેલો આ વિભાવ છે, તો શું કરવું? કે એણે સુદીર્ઘ કાળ સુધી સત્સંગમાં રહેવું. બોધ ભૂમિકાનું એટલે આત્માને શુદ્ધિ થાય એવી ભાવના સેવવી, સત્સંગમાં રહીને પોતાની શુદ્ધતાની ભાવનાનું સેવન કરવું, તો તેને સ્વરૂપનું વિસ્મરણ ટળે અને અન્ય ભાવની સાધારણતા પણ ટળે. આ એનો ઉપાય છે. સીધી વાત એ છે કે જીવને સત્સંગમાં બને તેટલું વધારે રહેવું, અર્થાત એમ થવાથી અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. જે અન્ય ભાવમાં રસ આવે છે એમાં નિરસપણું આવશે. સત્સંગના સેવનથી એને અન્ય ભાવની અંદર, ઉદયિક ભાવોની અંદર નિરસપણું ઉત્પન્ન થઈ શકશે, નહીંતર તીવ્ર રસે પણ કરીને ઘૂસી જાય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. સ્વરૂપ લીનતા થવી એ ઘણું દુર્ઘટ છે. આ કાળ એવો છે એટલે ઘણી વિચિત્રતા છે, ઘણી વિષમતા છે કે સ્વરૂપમાં લીન થવું એ દુર્ઘટ છે. અથવા ભાગ્યે જ કોઈ વિરલ જીવ એ દશાને પ્રાપ્ત કરે છે. તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં અમને સંદેહ નથી થતો. છતાં અમે નિશંક છીએ, અમને શંકા પણ નથી કે જો જીવ દીર્ઘકાળ સુધી સત્સંગનું સેવન કરે તો અવશ્ય તેને આત્મલીનતા સુધી પહોંચવાનો અવસર આવે. અમને એ વાતમાં શંકા પડતી નથી. નિશંક વાત છે કે સત્સંગથી સત્સંગને આરાધે તો જરૂર એ સ્વરૂપલીનતા સુધી પહોંચે, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સ્વાનુભવની દશાને એ પ્રાપ્ત કરે એમાં અમને કોઈ શંકા પડતી નથી. હવે સત્સંગનો એટલું મહત્વ દર્શાવ્યા પછી વર્તમાન પરિસ્થિતિ ઉપર વાત કરે છે કે જિંદગી ઘણી અલ્પ છે, આ કાળમાં આયુષ્ય છે એ ઘણું મર્યાદિત છે. જિંદગી ઘણી અલ્પ છે, અનિશ્ચિત છે, અલ્પ પણ છે અને અનિશ્ચિત પણ છે. એવો કોઈ નિશ્ચય નથી કે 50 તો થાય જ, 75 તો થાય જ, એવો કોઈ નિયમ નથી. કોઈ પણ આયુષ્યમાં, કોઈ પણ આયુષ્ય પહોંચતા આયુષ્ય પૂરું થવાનો પ્રકાર હોય છે ખરો, અનિશ્ચિત પ્રકાર જેને કહેવામાં આવે છે. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. જીવને જે અભિલાષા છે એનો માપ નથી. વિચાર ભલે પોતે ન કર્યો હોય તો પણ જીવને અનંતાનુબંધીના કષાયને લીધે એની જંજાળ અનંત છે. પોતાના વિકલ્પને તપાસે, અવલોકન કરે તો ખ્યાલ આવે એવું છે કે એક પછી એક પછી એક પછી વિકલ્પની જંજાળ ચાલુ ને ચાલુ જ રહે છે, છૂટતી નથી. એ વિકલ્પની જંજાળ, ઉદયભાવોની જંજાળ અનંત છે. અનંતાનુબંધી છે ને એટલે અનંત છે, એનાથી છેડો છૂટતો નથી. છૂટવા ચાહે તો પણ પોતે છૂટી શકતો નથી. અનંતનો અનુબંધ છે એની સાથે. ભલે એક વિકલ્પ દેખાય સાધારણ, કોઈ એમ કહે કે ભાઈ અમે તો હવે સંતોષ પકડ્યો છે, અમારે કાંઈ હવે કોઈ સંયોગોની વૃદ્ધિ કરવી, વૈભવ વધારવો, પરિગ્રહ વધારવો, કાંઈ અમારે કરવું નથી, જે છે એમાં સંતોષ માનીને બેસી ગયા છે. ભાવનગર છે એ નિવૃત્ત માણસોનું ગામ કહેવાય છે, સિટી ઓફ રિટાયર્ડ પીપલ. અહીંયા માણસને નિવૃત્તિના વિચાર આવે છે. અહીંયાથી સંસ્થા આવે ને બહારથી કોઈ દેશ પ્રદેશ ખેડીને તો એમ થાય કે હવે નિવૃત્તિ લઈને અહીંયા રહી જાય. તો અહીંયા ત્યાં અનંતાનુબંધી છે કે નહીં, કે ત્યાં પણ અનંતાનુબંધી છે? અનંતાનુબંધીથી નથી છૂટ્યું. બીજા પદાર્થમાં પોતાપણાનો અભ્યાસ, પછી શરીર હો કે બીજા પ્રાપ્ત સંયોગો હો, મારા છે, આ મારું છે, જળવાઈ રહે. વધારવું નથી પણ જળવાઈ રહે તો ભાવ છે કે નહીં, કે ખોઈ બેસવાનો ભાવ છે? કે જળવાઈ તો રહેવું જોઈએ, જેટલું છે એટલું તો બરાબર સચવાય તો રહેવું જોઈએ. કેટલો કાળ સચવાય રહેવું જોઈએ? પછી અભિપ્રાયમાં તો જીવવું પણ અનંતકાળ છે અને સાચવવું પણ અનંતકાળ છે. તો એને ખબર છે કે આ હકીકત દુર્નિવાર છે કે આયુષ્ય પૂરું થવાનું છે. અત્યારે 100 વર્ષનો મેક્સિમમ આંક છે, વધુમાં વધુ બાકી તો 80 ઉપર તો 1-2% હોય છે, 90 ઉપર તો 1% નથી આવતો. જે લોકો વિદ્યમાન રહે છે એટલું આયુષ અલ્પ છે. 60 પછી તો બધા જોખમ જ છે. 70 પછી 70-80 માં તો 97-98% લોકો આયુષ પૂરું કરે છે મનુષ્ય. તો એવું જે પ્રમાણ છે વધુમાં વધુ એ પ્રમાણની અંદર આ જીવને ખબર છે એટલે એમ કે છે જીવું ત્યાં સુધી મારું જળવાઈ રહે. પણ એને જીવવું છે, પર્યાય છોડવી નથી. એને જે પર્યાયને પ્રાપ્ત છે એ પર્યાય એને છોડવી નથી. અભિપ્રાયમાં અનંતકાળ રહેવું છે અને પ્રાપ્ત સંયોગો પણ અનંતકાળ રાખવા છે એમ છે અભિપ્રાયમાં. એટલે અનંતાનું મંદિર છે. સાચવવામાં પણ અનંતાનું મંદિર છે. વૃદ્ધિ કરવામાં અનંતાનું મંદિર તો છે જ, કેમ કે એમાં તો કેટલી વૃદ્ધિ કરવી છે એનું માપ જ નથી જીવને. પણ સાચવવામાં અનંતાનું મંદિર છે એમ કેવું છે. જે જીવ સ્વરૂપની અપેક્ષાએ ઉદયથી ઉપેક્ષિત થાય, અહીંયા ઉદાસીન શબ્દ વાપર્યો છે, એને જ અનંતાનું મંદિર મટવાનો અવસર છે. સ્વરૂપ કોઈ પણ સંયોગોની અપેક્ષામાં અનંતાનું મંદિર ખસે જ નહીં, મટે જ નહીં એવી એક ચોક્કસ પરિસ્થિતિ છે. આ શરત એક બહુ આકરી છે, કઠણ શરત છે. કેમ કે જીવ પોતે એટલો દીન અને લાચાર થઈને જીવે છે કે સંયોગો હોય આજીવિકા આદિના પેટ ભરવાના તો હું નભી શકું, જીવી શકું, ટકી શકું, રહી શકું, અને નહીતર હું નિરાધાર થઈ જાઉં. ખરેખર જીવને ટકવા માટે એના અનંત અસ્તિત્વને કોઈના આધારની જરૂર નથી. સૂર્ય ચંદ્ર આકાશમાં ફરે છે કોના આધારે ફરે છે? કોઈ નીચે ટેકો છે? કેમ હેઠા પડતા નથી? નીચે ઊંડાણ ઘણું છે, કેમ અધર જ રહે છે? એ પોતાના આધારે અધર જ રહે છે. એમ આ જગતનું દ્રવ્ય પોતાના અસ્તિત્વનો આધારથી જ પોતે સદાય ટકેલું છે. કોઈ રોટલા પાણીને હિસાબે નહીં, કોઈ સંયોગને હિસાબે નહીં, કોઈ દેહને હિસાબે નહીં, કોઈને હિસાબે નહીં. કોઈની આધાર બુદ્ધિ જે છે, પર પદાર્થની આધાર બુદ્ધિ છે, એ આધાર બુદ્ધિ ખલાસ થયા વિના, ખસ્યા વિના એને ઉપેક્ષા આવે નહીં, અપેક્ષા જાય નહીં, અને ત્યાં સુધી પોતાનું સ્વતંત્ર નિરાલંબ નિરપેક્ષ તત્વ છે એનો આધાર પોતે લઈને સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે. સમ્યક દર્શન એટલે સ્વસત્તાનો આધાર જે શ્રદ્ધાએ લીધો એનું નામ સમ્યક દર્શન. આ સમ્યક દર્શનની પરિભાષા છે આધાર આધેય ભાવથી, કે જે શ્રદ્ધાએ પોતાના નિરાલંબ નિરપેક્ષ તત્વનો સ્વરૂપનો આધાર લીધો એ શ્રદ્ધાને સમ્યક શ્રદ્ધા કહીએ, એને સમ્યક દર્શન કહીએ. એ શ્રદ્ધા જ્યાં સુધી એક વિકલ્પનો કે એક વિકલ્પ આશ્રિત એક રજકણનો આધાર લે છે ત્યાં સુધી તે સમ્યક નથી પણ પૂરેપૂરી મિથ્યા છે. થોડી મિથ્યા નથી પણ પૂરેપૂરી મિથ્યા છે. એટલે એમ કહે છે કે જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. અનંત જંજાળ છે બધાને, તમામ મિથ્યા દ્રષ્ટિને. પછી મોટો ધંધો વેપાર કરે છે એને ઘણી જંજાળ છે. અમે નિવૃત્તિ લીધી માટે એવી પરિસ્થિતિમાં ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં, ત્યાં સ્વરૂપની જાગૃતિ આવે નહીં, સ્વરૂપની સંભાળ થાય નહીં, સ્વરૂપનો આશ્રય થાય નહીં, અને સ્વરૂપ એ પ્રકારે સાંભળતું પણ નથી એમ કહે છે. આ લોકો સ્મરણ કરે છે કે હું આત્મા જ્ઞાયક છું, એવી અહીંયા વાત નથી, એને અહીંયા સ્મરણ નથી કહ્યું. સ્વરૂપ સ્મૃતિ એટલે સ્વરૂપ સ્વરૂપપણે પોતે સદાય છે એવું ભાન રહેવું અને એનું બેભાનપણું નહીં થવું એને અહીંયા સ્મૃતિ કહી છે. સ્મૃતિ એટલે યાદદાસ્ત એમ નહીં, સ્મરણ કરવું એમ, હા ભાન રહેવું. પ્રતીતિ, પ્રતીતિમાં ભાન જ છે, પ્રતીતિમાં ભાન છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. જિંદગી અલ્પ છે, જંજાળ અનંત છે. એટલે એક તો જાણે તું સમયના ભરોસે રહીશ નહીં કે મારી પાસે ઘણો સમય છે, હજી હજી તો તંદુરસ્તી સારી દેખાય છે, હજી કાંઈ તંદુરસ્તી એટલી બધી બગડી નથી, એટલે કે પરવશ થયા નથી. સાધારણ તો બધાને ચાલે, ઓછા વત્તાપણાની ફરિયાદ તો બધાને શારીરિક ફરિયાદ હોય એનો કાંઈ વાંધો નહીં, પણ હજી આપણને વાંધો નથી એમ ભરોસે રહેવા જેવું નથી. તું જે જંજાળ લઈને બેઠો છો એ એવી છે કે તારા વિકલ્પ ખૂટતા જ નથી ને ખૂટે એવા પણ નથી, એવી પરિસ્થિતિમાં તું રહેલો છો. જે કાંઈ સંયોગો છે એ મર્યાદિત છે, એની કાંઈ કિંમત નથી. જેટલા છે ગમે એટલા હોય તો પણ એની કોઈ કિંમત નથી. અને ઈચ્છા છે, તૃષ્ણા છે, એ અનંત છે. એક પછી ઈચ્છા ચાલુ જ રહે છે, એ અનંત છે. આવી પરિસ્થિતિમાં આત્મ સ્વરૂપનું સ્મરણ સંભવિત નથી, આત્મ સ્વરૂપની સંભાળ લઈ શકાતી નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ હવે ગુનાત મારવી જોઈએ, મોક્ષે શું કરવું જોઈએ. આ તો સ્થિતિ છે જગતના જીવની, પણ જ્યાં જંજાળ અલ્પ છે, જ્યાં પોતે પ્રવૃત્તિને મર્યાદિત કરી નાખી છે અથવા એક નિશ્ચય કરી નાખ્યો છે કે મારા જીવનનું ધ્યેય મારે સ્વરૂપ ગ્રહણ કરવું, સ્વરૂપ પ્રાપ્તિ અને સન્માર્ગે ચડવું, પૂર્ણ શુદ્ધિનો રસ્તો પકડી લેવો, એને જંજાળ અલ્પ થઈ ગયા. કેમ કે એ બધી જગ્યાએ એક જ વાતને પકડશે કે મારે કેવી રીતે મારા સ્વરૂપના આશ્રયે જવું, એની એની તક ગોતશે, એની શોધમાં રહેશે. દરેક જગ્યાએ એની નજર એ કામ કરશે કે ન ચાલતા ભલે ગમે તે કરવું પડે, મારે છૂટવું છે એ વાત નક્કી છે. છૂટવું છે, છૂટવું છે, દરેક ઉદયમાં એને છૂટવું છે એ લક્ષ મટે નહીં, એને જંજાળ અલ્પ છે. પછી ભલે ગમે તે ઉદય વશ કરવો પડતું હોય, એને કરતો હોય તો પણ એને જંજાળ અલ્પ છે. કેમ કે એને મર્યાદા બાંધી લીધી કે આ દિશામાં નથી જવું, આ દિશામાં જવું છે. એ પાછો વળ્યો છે, એને જેને જ્યાં જંજાળ અલ્પ છે. અને જિંદગી એટલે જીવન, જીવન એટલે પરિણમન, અપ્રમત છે એટલે જ્યાં પુરુષાર્થ વિનાનો સમય જતો નથી. ઉદ્યમવંત છે, પોતાનો સ્વરૂપને સંભાળવા માટે જે પ્રયત્નવંત છે, અપ્રમત એટલે અહીંયા છઠ્ઠું ગુણસ્થાન નહીં, જેના પરિણમનમાં પ્રમાદ નથી, જાગૃતિ છે, અને જે પોતાના પુરુષાર્થ માટે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય જાગ્રત થઈને ઉદ્યમવંત છે, એવો એવી જેની પરિસ્થિતિ છે, જે પાછો વળ્યો છે જગતથી, જગતના રસ્તેથી પાછો વળ્યો છે, એની જંજાળ અલ્પ છે. જે પોતાના ચાલતા વર્તમાનમાં પુરુષાર્થવંત છે, ઉદ્યમવંત છે, પ્રયત્નવંત છે, તે અપ્રમત છે. તેમજ જેની તૃષ્ણા અલ્પ છે, એટલે કે જેને ઉદય પૂરતો નિકાલ કરવો છે, પોતાના પરિણામની સ્થિતિ બગડી ન જાય એટલા પૂરતી, એટલા પૂરતું જેને એડજસ્ટમેન્ટ કરી લેવું છે ક્ષણિક, એને અલ્પ છે તૃષ્ણા, એને અલ્પ છે. એટલે કે લંબાવવાનો પ્રશ્ન નથી, એને એટલા પૂરતું એને કામ. એમ કે છે ને સુગાનીજીમાં એક વિષય આવે છે, 12 વર્ષનો સંબંધ તમે કયો છો, અમારે તો એવું કાંઈ નથી. જે ક્ષણે ઉપયોગ અને વિકલ્પ થયો એટલો સંબંધ ક્ષણિક, આગળ પાછળ કાંઈ લેવા દેવા નથી, ભિન્ને ભિન્ન છે. એ વખતે પણ ભિન્નતા રાખી છે, છતાં અસ્થિરતાથી ઉપયોગ ગયો એટલી અલ્પતા છે. એવું જેને તૃષ્ણા અલ્પ છે અથવા નથી, જે અલ્પ છે એ નહીવત છે એટલે નથી એમ કહી દીધું, અને સર્વ સિદ્ધિ છે, અને પોતાને પુરુષાર્થની વિશેષ કરીને પ્રાપ્તિ છે, સિદ્ધિ એટલે પ્રાપ્તિ લેવી. જેટલું પોતાના વીર્યગુણનો ક્ષયોપશમ છે સર્વ ઉદ્યમથી, જે પોતાના સ્વકાર્યમાં લાગેલો છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ એટલે સ્વરૂપની સંભાળ પૂર્ણ થવી સંભવે છે, ત્યાં સારી રીતે સરખી રીતે પૂરેપૂરી રીતે પોતાના સ્વરૂપની સંભાળ થઈ શકે છે, થવી સંભવે છે. આ એક બહુ પ્રચલિત એમના વચનો છે. જે જીવો સંસારમાં રચાપચા છે અથવા જેને સન્માર્ગ સૂજતો નથી એને બહુ અસરકારક એવા આ વચનો છે કે ભાઈ તું શું ક્યાં પીડ્યો છો, તારું જીવન અલ્પ છે, જંજાળ અનંત લઈને કાં બેઠો છો, તારી ઈચ્છાઓને મર્યાદિત કરી નાખ અને સ્વરૂપને સંભાળ કરવાનો પ્રયત્ન કર. બહુ સરસ વાત લીધી છે એને કેવી રીતે પાછા જ્ઞાન જીવન, મનુષ્ય જીવન ન લીધું, જ્ઞાન જીવન છે, જ્ઞાનનું જીવન છે, જ્ઞાનથી પોતે નિરાકુર શાંતિમાં રહે એ જ્ઞાન જીવન છે. જ્ઞાન જીવનમાં એમ કેવું છે, પોતે જો પોતા ઉપર ઉતારે છે તો, કેમ કે ઉદયમાં પોતે ફસાયેલા છે અને ઉદય બળવાન છે એમ જયારે કે છે ત્યારે જ્ઞાન દશાને તો પ્રાપ્ત થયા છે અને એ જ્ઞાન દશામાં જીવન જીવવું અને પરિપૂર્ણ શુદ્ધ થઈ જવું એવું જે પોતાનું માર્ગની અંદર પરિણમન છે એમાં થોડો પણ ઉદય આશ્રિત પરિણામ થાય છે એને બાહ્ય કાર્યનો પ્રપંચ લાગે છે અને એ પ્રપંચમાં આ જ્ઞાન જીવનને આવરણ આવે એ પોતે ઈચ્છતા નથી. કેમ કે જેટલો વિભાવ થાય છે એટલું તો આવરણ આવે છે, નમ કર્મ બંધન છે. પછી અમૂલ્ય એવું જ્ઞાન જીવન, ચાલતું જ્ઞાન જીવન, પ્રપંચે આવરેલું વયું જાય એ રીતે પસાર થાય, આ એક બહુ ખેદની વાત છે. પોતાની ઈચ્છા નથી કરા પણ પોતાના માટે ઉદય બળવાન છે એમ કરીને થોડી પોતાની વાત નાખી દીધી છે. ખેદ જાય એવી અંદરની દશા એવી હતી કે જો કોઈ ચતુર્થ કાળમાં આવા જીવો હોય તો ચરમ શરીરી હોય અને પંચમ કાળમાં હોય તો એક ભવતારી હોય એવી અંદરની દશા હતી. તો એવું જે જ્ઞાન જીવન પ્રાપ્ત થયું છે એ આયુષ્ય ઉદયના પ્રપંચમાં વહ્યું જાય છે એ રીતે ખર્ચાઈ જાય છે સમય, પોતાને ખેદ થાય છે એ વિષય પર. જિંદગી અલ્પ છે એટલે અલ્પ છે કાળની અપેક્ષા એ પણ 150 વર્ષ શું ગણવા, અનાદિ અનંત જે કાળનો મહાસાગર છે એની પાસે 150 વર્ષનું મનુષ્ય આયુષ એ તો એક સમુદ્રમાં મોજામાંથી જળ ઉડે, મોજું ઉછળે ત્યારે માંથી નથી, ફુવારા જેવી જળ ઉડતી એટલી બધી અલ્પતા છે મનુષ્યાયુ. એટલો બધો કાળ અનાદિ અનંત મોટો છે કે મનુષ્યાયુ તો એક તદ્દન અલ્પ છે. એક બીજો પણ એને ઉપમા આપે છે વીજળીના ઝબકારાથી. વીજળીનો ઝબકારાનો અંધકાર, ઘેરો અંધકાર હોય એમાં એક લીસોટો પસાર થઈ જાય એવું કાળના ની અનંતતામાં આ મનુષ્ય જીવન બહુ ઘણું અલ્પ છે. એટલે એની અલ્પતા સમજવી જોઈએ કે કોઈ પણ કાળે પૂરું થઈ જાય છે એવું નથી, કે એને કોઈ કારણ મળવું જોઈએ એવું કાંઈ નથી. કોઈ પણ કારણ મળે ન મળે આયુષ્ય પૂરું થતા એક જ સમય લાગે છે, એક સમય લાગે છે. અસ્થિ ને નાસ્તિનો એક જ સમય છે, એક સમયમાં નાસ્તિક ખલાસ આ પરિસ્થિતિ છે. એવી કોઈ એક વખત ચિંતાવાળી દશા થવી જોઈએ કે ઊંઘ ઉડી જાય. જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઊંઘ ના આવે, નિરાતે ખાવું ભાવે નહીં, નિરાતે ઊંઘી શકાય નહીં, એવી અંદર ને કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો વાંધો નથી, તો આમ તો એને નજીકતા આવે છે, નહીતર પોતાને ઉપેક્ષા વર્તે છે, સ્વરૂપ પ્રાપ્તિના પરિણામની પોતાને ઉપેક્ષા વર્તે છે. હવે પોતે ત્રણ લોકનો નાથ છે, પરમાત્મા છે, એની ઉપેક્ષા કરે. સાધારણ માણસની ઉપેક્ષા કરો તો ઘરે ન આવે, સામાન્ય માણસ હોય એને તમે ઉપેક્ષા કરો, એની સાથે વાત ન કરો તો તમારે ઘરે ન આવે. આવે કે ભાઈ આપણે ક્યાં માથે પડતા જામ હોય તો બોલાવતા, આમ જોતા નથી, બોલાવતા નથી મળે ત્યારે. તો આ તો ત્રણ લોકનો નાથ પરમાત્મા છે, એની ઉપેક્ષા કરે છે. એના દુશ્મનની અપેક્ષા કરે છે, વિભાવ છે એનો દુશ્મન છે. આત્મા આનંદ અમૃત થી ભરેલું સરોવર છે, અને બીજું હળાહળ વિષ છે, એની અપેક્ષા કરે છે, વિભાવની અપેક્ષા કરે છે, સ્વભાવની ઉપેક્ષા કરે છે, એમ છે. દુશ્મન સાથે મૈત્રી છે, અને જે પોતાનું જ સ્વરૂપ છે અનંત ગુણવાન, એનો વિરોધ કરે છે, પોતે જ પોતાનો વિરોધ કરે છે. ખરેખર તો કેવી રીતે આવે, કેવી રીતે પ્રાપ્તિ થાય, એવી રીતે અનંત જંજાળ લઈને બેઠો છે. થોડો કાળ મળ્યો છે તો પણ જંજાળ અનંત લઈને બેઠો છે. સંયોગોની પ્રાપ્તિ મર્યાદિત છે તો પણ પોતે અનંત તૃષ્ણા લઈને બેઠો છે, અનંત ઈચ્છાઓ લઈને બેઠો છે. ત્યાં કેવી રીતે સ્વરૂપની સંભાળ થાય, કે ત્યાં કોઈ સ્વરૂપની સંભાળ થઈ શકે એવી પરિસ્થિતિ હોતી જ નથી. પણ જે પાછો વળે છે, જંજાળ અલ્પ કરી નાખે છે, એટલે પોતાના વિભાવને ફક્ત સ્થિતિસ્થાપકતામાં રાખવા પૂરતી જંજાળ છે, પરિણામ નીચે ચાલ્યા ન જાય એટલા પૂરતી સંભાળ છે જેની, અને અપ્રમત્ત છે એટલે પુરુષાર્થવંત છે જેનું પરિણમન. જેને તૃષ્ણા નથી, કઈ જોઈતું જ નથી, એક આત્મા સિવાય બીજું કઈ જોઈતું નથી, એને તૃષ્ણા અલ્પ છે એમ કહી શકાય. ખરેખર તો એને તૃષ્ણા જ નથી, અને સર્વ સિદ્ધિ છે, અને સિદ્ધે રસ્તે બધી જ રીતે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું એ એક જ જેનું લક્ષ્ય બિંદુ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે છે. હવે પોતાને અમૂલ્ય એવું જ્ઞાન જીવન ઉદયની અંદર ખર્ચવું પડે છે, એ પોતાની શોધ છે, એનો ખેદ છે, એનો પોતે પોતાના આકુળતા થાય છે કે આ પ્રકારે તો જીવન ચાલવું ન જોઈએ. ઉદયના બળવાનપણા પાસે અને પોતાની અશક્તિ પાસે પોતે ખેતખીન થાય છે. એ 319 પત્ર છે. બહુ મોટો અપરાધ છે, એ વિભાવ તોડવો બહુ કઠણ પડશે, ત્યાંથી ખસવું, ત્યાંથી નિવૃત્ત થવું બહુ મુશ્કેલ પડે છે. અપરાધ એટલો બધો છે, કેટલો કાળ પોતે જીણવાણીથી, કેટલા અનંત કાળ સુધી જીણવાણીથી દૂર થઈ જશે એનું કહેવું મુશ્કેલ પડે એવું છે, ગણતરી કાઢવી મુશ્કેલ પડે એવું છે. એ જીણવાણીથી ઘણા અનંત કાળ સુધી દૂર થઈ જશે ત્યારે કેવા કેવા પ્રકારના દુઃખની અંદર એ દુઃખી થશે એ કહેવું મુશ્કેલ છે, એનો હિસાબ કિતાબ કાઢવો બહુ મુશ્કેલ છે. પણ એ ચિત્ર એટલું બધું ખરાબ છે કે વિચારી શકાય નહીં, જોઈ શકાય નહીં, એની કલ્પના કરી શકાય નહીં, એટલું બધું ખરાબ ચિત્ર છે દુઃખનું. ઈચ્છાએ કરીને અપરાધ કરે છે, ઈચ્છિતપણે અપરાધ કરે છે, ઈચ્છે છે કે આ તો મારે કરવું છે, એ બહુ ખરાબ છે. અજાણતા થાય છે એમાં એટલો રસ નથી પડતો જેટલો આમાં ઈચ્છાએ કરીને કરે છે એમાં રસ પડે છે. એનો અપરાધ એવો છે કે એ ટળવો મુશ્કેલ પડે છે. એ ટળવો મુશ્કેલ પડે છે એટલે એના જે કડવા ફળ છે એ ઘણા સહન કરવા પડે છે. એ તો હોથા નીકળી જાય, દુખી થઈ થઈને વાત મૂકી દો, હેરાન પરેશાન થઈ. એકવાર બધાનો વિરોધ થઈ ગયો, કોઈ બાકી નથી રહેતા. મરી જાય તો ન લખે ઈશ્વર ઈચ્છા બળવાન છે ને, પંચમ કાળ ઘણો કઠણ છે ને, ફલાણો નથી ગણો, એને કઈ અસર જ ન હોય, એના જેવું છે, સાધારણ થઈ જાય છે. એની ગંભીરતા શું છે એ પછી નથી રહેતી. વિચાર તો પોતાનો કરવા જેવો છે. જગત ની સામો, જગત તો આમ જ ચાલવાનું છે. દુનિયા અનંત કાળ થી આમ ચાલી રહી છે અને આમ જ ચાલતી રહેવાની છે. હવે આખી દુનિયા હળગે છે દુખે કરીને, કોઈ સુખી નથી, પૂછો કોઈ, કોઈ જગતમાં સુખી નથી. હવે બધા હળગે છે આકુળતાની હોળીમાં, તો પોતે નીકળી જાય, તારે કોઈ આગ લાગી છે, પોતે કેવી રીતે છલંગ મારીને છટકી જાય, આટલું ડાપણ પોતાને વાપરવાનું છે. બાકી આમ જ જગત હાલવાનું છે, અનંત કાળથી આ ચાલે છે ને અનંત કાળ ચાલવાનું છે. ત્રણસો ને વીસ એ પણ સુભાષભાઈ ઉપરનો પત્ર છે. ફક્ત એમાં દેવચંદ્રજીનો, સુમતિનાથ ભગવાનનો, સ્તમનનો એક પદ ટાંક્યું છે. કેમકે હવે છેલ્લા પત્રથી એમણે પેલી વેદાંતની ભાષા છોડી દીધી છે. ધ્યાન લક્ષમાં રાખવા જેવો વાત એ છે કે જે એમણે 317મો પત્ર લીધો, 316થી દ્રવ્યાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી એમણે વેદાંતનો પરિભાષા છોડી દીધી છે. એમના પત્રમાં જે અવારનવાર વેદાંતની પરિભાષા લેતા હતા એના બદલે જૈન દર્શનની શાસ્ત્ર પરિભાષામાં દ્રવ્યાનુયોગમાં એ વિષય ઉપર આવીને અહીંયા પણ થોડી એ વાત લીધી છે. અધ્યાત્મનો વિષય છે દેવચંદજીના સ્તવનનો. જીવ નવી પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલા ધાર નહીં તાસરંગી, પરતણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે કદાન પરસંગી. જીવ પુદગળ પૂતગળ પૂતગળી થઈ ગયો નથી, પૂતગળ રૂપ સ્વરૂપે થયો નથી, અથવા પૂતગળ દ્રવ્ય રૂપે થયો નથી, એનો અર્થ કર્યો છે. 322 નંબરના પત્રમાં છેલ્લે પાનું 315 ધ્યાનગંજનું પદ છે, એના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં જીવ એ પૂતગળી પદાર્થ નથી. જીવ નવી પૂગલી એટલે પૂતગળી પદાર્થ નથી, અને પોતે પૂતગળ પણ નથી. નૈવ પૂગલ કદા, ક્યારે પણ પૂતગળ નથી. પૂતગળ આધાર, તેમ પૂતગળ નો આધાર પણ નથી. હું શરીરને નભાવું, હું શરીરને ટકાવું, હું સંયોગ નો આધાર હું છું, દુકાન નો આધાર હું છું, ધંધો હું ચલાવું, નૈવ પૂતગળ નો આધાર નથી. તેમ તેના રંગ વાળો પણ નથી, નહીં તાસરંગી તેના રંગ વાળો પણ નથી. પૂતગળ નો કોઈ વર્ણ એને લાગુ પડતો નથી. પરતણો ઈશ નહીં, પોતાના સ્વરૂપ સત્તા સિવાય અન્ય તેનો તે સ્વામી નથી, ધણી નથી, માલિક નથી, કોઈનો પણ માલિક નથી. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોઈ શકતી નથી. વસ્તુ ધર્મે જોતા તે કોઈ પણ કાળે પ્રસંગી નથી. વસ્તુ ધર્મ જોવામાં આવે, સ્વરૂપ જોવામાં આવે, તો એ ત્યારે પણ કોઈનો સંગ એને કર્યો જ નથી. ન તો એક રજપણનો સંગ કર્યો છે, ન તો કોઈ બીજા જીવનો એને સંગ કર્યો છે. એવું જીવનું મૂળ વસ્તુ સ્વરૂપ છે, અસંગ તત્વ છે. એમ ભગવાનના સ્તવનમાં અધ્યાત્મ અવતાર્યું છે અને દ્રવ્યાનું યોગની ભિન્નતાનો વિષય લીધો છે. ભગવાનનું સ્તવન વાત લીધી છે અધ્યાત્મની અને દ્રવ્યાનું યોગ. પ્રણામ પહોંચે સૌભાગભાઈને. પરથી ભિન્નતામાં એક શરૂઆત કરી બનારસીદાસજીના પદની, ત્યાર પછી દેવચંદજીના પદની વાત પણ એ જ વિષય ઉપર એમણે દીધી છે. અહીંથી સ્વપરની ભિન્નતા શરૂ કરી છે. ત્યાર પછીનો પત્ર છે અંબાલાલભાઈ ઉપરનો. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે, તો પણ કહીએ છીએ કે માયા દુસ્તર છે, દુરંત છે, ક્ષણવાર પણ, સમય એક પણ એને આત્માને વિશેષ સ્થાપન કરવા દેવા યોગ્ય નથી. શું કહે છે? પહેલા તો જ્ઞાન દશાની વાત કરી છે કે અત્યંત ઉદાસીન ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, ચૈતન્ય સ્વરૂપે કરીને કેવું છે કે સ્વરૂપે તો એ સર્વથી ઉદાસ છે. ચૈતન્યને કોઈની અપેક્ષા, મૂળ સ્વરૂપે તો એ સર્વથી નિર્લેપ છે, ઉદાસ છે, કહો કે નિર્લેપ છે. જ્ઞાની મોક્ષ માર્ગમાં ગ્રસ્ત દશામાં હોય એવા જ્ઞાની પ્રવૃત્તિમાં હોય છે ગ્રસ્તની, છતાં તે ચૈતન્યને તેવું જ રાખે છે. પોતાના શ્રદ્ધામાં, પોતાના જ્ઞાનમાં એને એવું જ રાખ્યું છે. નિર્લેપ સ્વભાવ, લેપાયમાન થતો નથી એવા અનુભવમાં જે રહે છે. એટલે કે પોતે લેપાતા નથી, પોતાના સ્વરૂપને વળગીને જ રહે છે. પ્રવૃત્તિમાં હોવા છતાં પણ પોતાના નિર્લેપ સ્વરૂપને વળગીને રહે છે અને ઉદયમાં ઉદાસ પરિણામે પ્રવૃત્તિ કરે છે. તો પણ કહીએ છીએ આવી જ્ઞાનીની દશા હોવા છતાં પણ એટલું જાગૃતિની વાત અહીંયા રાખીએ છીએ કે માયા દુસ્તર છે, એટલે કે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખની કલ્પના એને તરવી મુશ્કેલ છે, એનાથી દૂર થવું મુશ્કેલ છે, એનો અંત લાવવો એ કઠણ છે, દુરંત છે એટલે એનો અંત લાવવો, એનો સર્વનાશ કરવો એ કઠિન છે. ક્ષણવાર પણ એટલે કે થોડો કાળ પણ, એક સમય પણ, ક્ષણવાર પણ અને એક સમય પણ તેને આત્માને વિશે સ્થાપન કરવા દેવા યોગ્ય નથી. ક્યારે પણ એક સમય પણ કલ્પનામાં આવવા જેવું નથી કે પર પદાર્થ સુખરૂપ છે, એ માયા છે. કોઈ પણ પર પદાર્થ સુખરૂપ છે એવું એક ક્ષણ પણ આત્માને વિશે સ્થાપન થવા દેવા યોગ્ય નથી. એવી સ્થિતિ છે, એટલા જાગ્રત છે. નાની પ્રવૃત્તિમાં છતાં પણ જેવું ચૈતન્ય નિર્લેપ છે એવા જ નિર્લેપ રહે છે. એનું કારણ કે એ પોતાના નિર્લેપ ચૈતન્યને વિશે એટલા જ જાગ્રત છે કે જેને લઈને એક સમય પણ એ પોતાના પોતામાં માયાનું સ્થાપન એટલે કલ્પનાનું સ્થાપન કરવા દેતા નથી. એક ક્ષણ પણ કલ્પનાનું સ્થાપન કરવા દેતા નથી કે આ ઠીક છે ને આ અઠીક છે. એકલાસ વાત કરી છે, ઇષ્ટ અનિષ્ટપણું જેને નાશ કરી નાખ્યું છે. એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના, એટલે ગ્રસ્તપણાની પ્રવૃત્તિ સ્થિતિ, તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. જે ઉદય છે એ ઉદય તો ક્રમશઃ ચાલ્યો આવે છે, પણ પોતે એમાં હાની વૃદ્ધિ કરવા ઈચ્છતા નથી, ઈષ્ટ અનિષ્ટ પણ એમાં ઈચ્છતા નથી. અને તેથી તેવા પરિણામને ત્યાં અટકતા નહીં હોવાથી, રોકાતા નહીં હોવાથી, પ્રતિબંધ પણ પામતા નહીં હોવાથી એ અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. એવા જ્ઞાની છે તે અબંધ પરિણામી છે, અથવા સર્વ ઉદય એના નિર્જરા ખાતે જાય છે, એને નવો બંધ છે નહીં એમ ગણવામાં આવે છે. જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની નિકટતા પરમ છે. વાત તો પોતાને અનુલક્ષીને લીએ છે કે પોતાને આત્મજ્ઞાન થયું છે, બોધ સ્વરૂપે સ્થિર થયા છે, પ્રયત્નથી એ રીતે વર્તી શકે છે, છતાં પણ એમ વર્તવામાં ઘણી વિકટતા છે. એમ વર્તવાની અંદર પણ ઘણા પ્રકારને ઘણા પ્રસંગ એવા ઉત્પન્ન થાય છે કે બહુ સહેલાઈથી એમાં ચાલી શકાતું નથી. બહુ સાવધાની રાખીને પોતે ચાલે છે, ઘણી જાગૃતિમાં પોતે ઉદયમાંથી પસાર થાય છે. જાગૃતિનો વિષય લીધો છે મુખ્યપણે, કેમ કે અંબાલાલભાઈનો છેલ્લા કેટલાક પત્રોથી જનક વિદેહીના વિષયમાં કંઈક પ્રશ્ન ચાલ્યો આવે છે. એટલે જનક વિદેહી હતા, એ સીતાજીના પિતાશ્રી થાય છે, જ્ઞાની હતા અને રાજપાટમાં રહેલા હતા. રાજનો વહીવટ એટલી કુશળતાથી કરતા હતા, છતાં પણ દેહથી ભિન્ન રહે દેહાતીત દશામાં રહેતા હતા. એટલે કોઈ પોતાના જ્ઞાન દશાની તીવ્રતા ઘણી હતી. એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ, જેટલા કાર્યો રાજપાટના વહીવટ ના કરે પણ ઉદાસ પરિણામે કરતા હતા, લેપાતા નહોતા, એવી જ કોઈ એમની અંતરંગ દશા બળવાન હતી. એટલે એ દશાની પ્રસિદ્ધિ થઈ અને એ વિદેહી કહેવાના, દેહ હોવા છતાં જાણે એને દેહની પ્રવૃત્તિ નથી એમ ગણાતું. વિદેહી પણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, વિદેહી એવા જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. તો ઇતિહાસમાં તો ઘણા સાધકો એવા થયા છે કે જેણે અત્યંત પ્રવૃત્તિ વચ્ચે પણ પોતાની નિર્લેપતા જાળવી રાખી. ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, એટલો અભ્યાસ હતો આત્મ પરિણામનો કે સહજ માત્રમાં તે નિર્લેપ જ રહેતા. એના માટે એમને કોઈ વિકટતા નહોતી લાગતી. ભિન્ન રહેવું, નિર્લેપ રહેવું એ સાધારણ વાત થઈ પડી. તથાપી કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત કિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવા પણ સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એમાં નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે કરીને તરી શકાય એમ થતો હતો, કારણ કે મહાત્માના અવલંબનની એવી જ બળવત્તરતા છે. બહુ સુંદર અર્થ કાઢ્યો છે પોતે. એને એમ કહ્યું છે કે જ્ઞાની હોય તો પણ થોડા ક્યારેક થોડાક અસ્થિર થઈ જાય, જેમ કોઈ સમુદ્રની અંદર તોફાન ઊભું થાય એમ નાવને તો તરવાનો સ્વભાવ છે. ગમે એટલું સમુદ્રનું પાણી નીચે ઊંડું હોય એનો કોઈ નાવને કોઈ જરૂર નથી કે છીછરું પાણી છે કે ઊંડું પાણી છે, એ તો એક સરખી ઉપર સપાટી ઉપર તરે છે. પણ ક્યારેક જ્યારે તોફાન થાય છે ત્યારે એ પણ હાલક ડોલક થાય છે. એમ કોઈ એવા પ્રસંગને વિશે પરિણામ થોડા અસ્થિર થાય ત્યારે જેને કોઈ મહાપુરુષ અથવા મહાત્માનો સમાગમ હોય ત્યારે એની અંદર એ પોતે વધારે સત્સંગને કારણે પોતાના પરિણામની સ્થિતિ સ્થાપકતામાં સહેલાઈથી આવી શકે છે. એમ કરીને એમ કહ્યું કે જ્ઞાનીને પણ સત્સંગ આવી પરિસ્થિતિમાં ઉપકારી થઈ પડે છે. એટલા માટે જ્ઞાની પણ સત્સંગ ઈચ્છે છે તો મુમુક્ષુ એ તો વિચાર કરી લેવા જેવું છે. એમ કરીને સંકેત કર્યો છે એ વાત ઉપર. ફરીથી વિધેયપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, સહેજે સહેજે જે ઉદાસ રહી શકતા હતા, તથાપી કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત કિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવા પણ સંભવિત હોવાથી એમ કોઈ વાર ઉદયના આકરા પ્રસંગ આવે અને પરિણામની અસ્થિરતા થોડી ઊભી થાય તો તેવા માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એમના અષ્ટાવક્ર કરી જ્ઞાની ગુરુ હતા એમને શરણતા સ્વીકારી હોવાથી, એમ જ્ઞાની હતા છતાં એમ કીધું કે એની શરણતા સ્વીકારી હોવાથી તારા ગુરુ છે તો ગુરુના એ વખતે સંઘ કામમાં આવ્યો છે. કોઈ કોઈ પ્રસંગે એમને અષ્ટાવક્રનું શરણ લીધું છે કે મારા પરિણામ અત્યારે કોઈ અસ્થિરતાને ભજે છે, મૂળ સ્વરૂપને ચૂકતા નથી પણ છતાં અસ્થિરતાને ભજે છે. તો એ વખતે કેટલા અસ્થિરતાને મટાડવા એ ગુરુનો ઉપદેશ, એ ગુરુનું સાંત્વન, એ ગુરુના વચનો એને સ્થિરતામાં લઈ આવે છે. નિજ ગુરુ એટલે પોતાના ગુરુ એમ અષ્ટાવક્ર કરીને જેને રામાયણનો ખ્યાલ છે અને પાત્રનો ખ્યાલ આવે છે, આઠ અંગે જે એમના વાંકા હતા પહેલા વહેલા આ રામાયણમાં તો નથી વહેંચ્યું પણ આ હિન્દુ રામાયણમાં એ વાત આવે છે કે પહેલા વહેલા જનક રાજાની સભામાં આવે છે અષ્ટાવક્ર. જનક રાજા જ્ઞાની હતા એટલે એની સભામાં વિદ્વાનો બેસતા, રાજ્યના અધિકારીઓ સિવાય વિદ્વાનો પણ એની સભામાં ઉપસ્થિત રહેતા. જ્યારે આવે છે ત્યારે વિદ્વાનો હસે છે, ત્યાગીના રૂપમાં આવે છે, વિદ્વાનો હસી પડે છે ત્યારે સંબોધન કરે છે, અરે રાજા આ તારા સભા તારી સભામાં ઢેઢ ભંગીને ચમારને તો ક્યાં બેસાડે છે. જેની નજર હાડકા ચામડા ઉપર જાય છે, દેહ ઉપર જાય છે, એ તો હાડકા ચામડાનો વ્યવસાય તો ચમાર ભંગનો ઢેઢ ભંગીનો છે, એને તે સભામાં ક્યાં બેસાડ્યા? કેમ કરીને તણો મારે છે, સભા શાંત થઈ જાય છે. જ્ઞાનને જુઓ, તત્વને જુઓ, શરીરને સમજો.
કોઈ પ્રશ્ન આવે છે. જ્ઞાની ઈચ્છા અને મહાત્માના અવલંબનને એવા કપરા સમયમાં મહાત્મા તરફથી જે કાંઈ બોલ મળે છે એકદમ સ્વરૂપ સ્થિરતામાં અસ્થિરતા ચાલી જાય છે અને વિભાવમાં આગળ વધતા બંધ થઈ જાય છે. એ વાત સત્સંગનો આધાર દેવા માટે સંકેત કર્યો છે. બહુ ગૂઢતાથી મોક્ષને કેળવણી આપે છે. કથાનો યોગથી એને મૂળ વાત પકડી